न देवतात्मा ग्रह कर्म काला। मनः परम कारणम आमनन्ते संसार चक्रम परिस्वर्तयत् यत् नथी जनो आ सुख दुख हेतु न देव आत्मा ग्रह कर्म काल। खरे खरू कारण मन छे जे संसार नु चक्र एज फेरवे छे। जगत मा सुख दुख नु कारण काल पण नथी, कर्म पण नथी, ग्रह पण नथी, आत्मा पण नथी। खरेखरु दुखनું કારણ જો કોઈ પણ હોય તો મન છે। મન કોઈ પણ પરિસ્થિતિને ઊભી કરી એને દુઃખમાં સુખ અને સુખમાં દુઃખ માને છે। જે સાચું સુખ છે એ જીરવી શકતો નથી। સુખને સુખ ન સમજતા અજીર્ણ થતા એને દુઃખ માની લેવું પડે છે। મનની પ્રતિકૂળ વૃત્તિઓ જ દુઃખ ઊભું કરે છે। બાકી કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં મન સાનુકૂળ હોય ને તો દુઃખની અંદર પણ એને સુખ દેખાય છે। સંતો મહાપુરુષ વિરક્ત સંન્યાસીઓને જુઓ, ત્યાગ કરીને નીકળે છે। ઓછામાં ઓછી જીવનમાં સગવડો હોય છે, પોતાની પાસે ચીજ વસ્તુ ઓછામાં ઓછી હોય, છતાં એ આનંદથી નિત્ય પોતાનામાં જ રમમાણ રહી અને સુખી રહેતો હોય છે। આગળ કથા આવશે, દત્ત મહારાજ સ્વયં અવધૂત વેશે એક વૃક્ષ નીચે બિરાજેલા છે। યદુરાજા ત્યાંથી નીકળે છે, દર્શન થતાની સાથે એકદમ આશ્ચર્ય થાય છે, આ શું જોઈ રહ્યો છે। રથ ત્યાગ કર્યો, પદત્રાણ દૂર ઉતાર્યા, માથા ઉપરથી મુગટ પણ ઉતારી નાખ્યો, શિષ્ટાચાર સહિત નમ્ર વંદન અને પ્રણિપાત સહિત એ અવધૂતની પાસે જઈને બેઠા। ઘણો કાળ ગયો પછી અવધૂતે આંખ ખોલી, સામે રાજા ઉભેલો હતો। એની સામે જોતાની સાથે જ રાજાએ જિજ્ઞાસાથી એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા કરી, પ્રભુ એક મનમાં એક દ્વિધા છે, એક સમસ્યા પ્રશ્ન છે, આપ અવધૂત છો, હું રાજા છું, આપ એક વૃક્ષની નીચે આ પથ્થરને અડેલીને એમને એમ સૂતા છો, હું મારા રાજમહેલની અંદર અનેક સુખ સગવડો અને વૈભવોની સાથે સૂ છું। આશ્ચર્યની વાત એ છે કે આટલી અસુવિધાની વચ્ચે પણ આપ પૂર્ણ આનંદ સ્વરૂપ અને શાંત છો, અને આપ ખૂબ જ સુખચેનથી અહીંયા નિરાંતે પડેલા છો, જમીન ઉપર કંઈ પણ પાથરાશી હોય, અને હું મારા રાજમહેલમાં આટલા પલંગ, આટલી સુવિધાઓ, એટલો વૈભવ, છતાંય સહેજ ઊંઘ નથી આવતી, નિરાંત નથી મળતું, ચેન નથી પડતું, સુખ દેખાતું નથી, તો પ્રભુ એનું કારણ શું? આટલો બધો વૈભવ હોવા છતાંય, સગવડો હોવા છતાંય એમાંથી સુખ શોધી નથી જડતું, અને આપની પાસે કોઈ ભિક્ષાનું પાત્ર નથી, હાથમાં લઈને સીધું જ એને આરોગી જાઓ છો, પાથરવા માટે કોઈ બિછાનું નથી, કોઈ ભિક્ષા આપે તો જ ઉદર પૃત્તિ કરો છો, આ સુખનું કારણ શું? બસ સ્વયં ભગવાન દત્તાત્રેય યદુ રાજાને કહે છે કે યદુ, હે રાજન, મન એ જ સુખ દુઃખનું કારણ છે. મનઃ પરમ કારણમ આમનંતી સંસાર ચક્રમ પરિવર્ત યદ યત. આ ભમતું સંસારનું ચક્ર, એમાં એની સાથે ભમતું આપણું મન, એ જ આપણને સુખ દુઃખનો અનુભવ કરાવડાવે છે. જે ભોગો છે, દુઃખદાયી છે, જે રોગપ્રદ છે, એમાં સુખબુદ્ધિ ઉત્પન્ન થઈ છે. અને જે ત્યાગ છે એમાં શાંતિ છે, સુખ છે, આનંદ છે, પણ એમાં દુઃખબુદ્ધિ. સર્વાર્થાન વિપરીતાંશ્ચ બુદ્ધિ સાપાર્થ તામસી. વિપરીત વિચારવાની અને જોવાની જે દ્રષ્ટિ છે એ જ તામસી છે. કોઈ પણ માણસને સીધી વાત કહેવામાં આવે, સાચી કહેવામાં આવે, તો એની પર સંશય કરે, એને માનવા તૈયાર નથી. એનું પરમ હિત બતાવવામાં આવ્યું હોય છતાંય એ પોતાના મનની અંદર સ્વીકારવા માટે તૈયાર નથી. સર્વાર્થાન વિપરીતાંશ્ચ, જે સારું હોય છતાં ઉલટું વિચારે. ઘણા માણસની આદત હોય છે, સીધી વાત કરો ને તો ઉલટેથી પાછળથી વિચારવા માંડે, એને પૂછડેથી પકડે, કટેવ પડી હોય. તો આ જે આપણી મનોવૃત્તિ છે એ જ દુઃખનું કારણ છે. સંસાર ચક્રમ પરિવર્ત યદ યત. પરિવર્તન પામતા જગતની અંદર બદલાતું રહે છે. આ જગત, આ દુનિયાની અંદર આપણે જોયું, આપણી આગળ અનેક માણસો આવીને ગયા, પાછળ નવા પણ નવી પેઢી પણ આવી રહી છે, અને આપણે પણ એક દિવસ જવાના છીએ. પરિવર્ત યદ યત સંસાર ચક્રમ. આખું સંસારનું ચક્ર એ પરિવર્તનશીલ છે. એ પરિવર્તનશીલ જગતની અંદર દેવ કે આત્મા, ગ્રહ, કાળ, કર્મ એ કોઈ આપણને હેરાન નથી કરતું, કોઈ નડતું નથી. ગ્રહ પણ નડતો નથી, કાળ પણ નડતો નથી, કર્મ પણ આડે આવતા નથી. આડે આવતું હોય તો એકમાત્ર આપણું મન. નાની નાની બાબતને વધારે પડતું મહત્વ આપી દઈને માણસ નાહકનો દુઃખી થતો હોય છે મન વડે. છોટી છોટી બાતો મેં ઉસકો અધિક મહત્વ દે કરકે સ્વયં દુઃખી હો રહા હૈ, સ્વયં દુઃખી હો રહા હૈ. અપને આપકો દેખ લો, સોચો અપને આપકો, મેં કહાં પર હું, કૈસે હું, મેં દુઃખી ક્યો હો રહા હું. આખરે જો એનામાં દ્રષ્ટિ હશે, વિવેક હશે, તો એ પોતે પોતાની આગળ આવીને ઊભો રહેશે, હું જ આ નકામો છું, હું જ ખરાબ છું. માણસ સ્વયં જો પોતાના મનને, સ્વભાવને સુધારી લે ને તો જગત આખું સુધરી જાય. પરંતુ આપણો દુરાગ્રહ ને હઠાગ્રહ ઘણીવાર આપણને જ ભયંકર રીતે દુઃખી કરતો હોય છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધમોક્ષયો. મન એ જ બંધન અને મોક્ષનું કારણ છે. ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતનું યુદ્ધ પરવારી ગયા પછી દ્વારકામાં બી રહ્યા, સંસારની પોતાની નિરાંત એમણે અનુભવી, સમગ્ર પરિવારને સાથે લઈને દ્વારકાની અંદર વર્ષો સુધી રહ્યા. પાછલી અવસ્થામાં વિચાર કર્યો કે મારા નામથી આ યદુકુળ મારું જ નિકંદન કાઢી નાખશે. કોઈ પણ મહાપુરુષને એની પાછળ પોતાની કીર્તિ બહુ વાલી હોય છે, અને જ્યારે એના વારસદારો જ એના નામને બટ્ટો લગાડે ને ત્યારે એની કીર્તિ ભૂસાઈ જતી હોય છે. વસ્તુપાળ ને તેજપાળ એકવાર સંગ લઈને નીકળ્યા. ઉનાળાનો સમય હતો, તરસ લાગી સંગને પાણી, ચાલતા ચાલતા પાણી પીતા. એક વાવ આવી, ઘણા જ સમય પછી ખૂબ તરસ લાગેલી, ખૂબ લાંબા રસ્તે. વાવ જોઈને કહ્યું, બધા સંગને પાણી પીવાનું મળશે, હાસ તરસથી પાસે પ્રાણ બચશે. જેવો વાવની અંદર પ્રવેશ કરવા જાય છે ને, ત્યાં બે માણસો ઉભા હતા. યુવાનો રોક્યા એમને, ઉભા રહો ભાઈ, નહીં જવાય અંદર. કે કેમ? કે લાગો આપવો પડશે. કે ભાઈ પછી વાત કરીશ, અત્યારે બધાને ખૂબ તરસ લાગી છે, તું પાણી પી લેવા દે, પછી વાત કરીશ તારી, તારું જે લાગો હશે તે આપીશ. બધાએ પાણી પી લીધું. પછી વસ્તુપાલ તેજપાલ તો શેઠીઓ હતો, મોટો શ્રેષ્ઠી. કેટલો લાગો થયો એનો હિસાબ કર્યો ને પછી પૂછ્યું કે આ લાગો તું શા માટે લઉં છું? જેને ટેક્સ કહીએ, કર કહીએ, યાત્રા વ્યો, આ પાણી પીવાનો વ્યો, તું કેમ લઉં છું? એને કહ્યું, આ વાવ મારા બાપદાદાઓએ બંધાવેલી હતી. તેજપાલ વસ્તુપાલને એકદમ ધ્રાસકો પડ્યો. ઓહ, આના પૂર્વજો કેટલા પુણ્યશાળી અને કેટલા પરોપકારી હશે કે લોકોને પાણી પીવા માટે આવી વાવ બનાવી, એની કીર્તિ, એનું પુણ્ય કેટલું બધું, પણ એનો પાપી વંશ આજે કોઈ તરસ્યાને પાણી પીવા દેતો નથી, એની પર લાગો નાખ્યો છે. એણે પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ આ સંપત્તિને બધું જ આપી છે, પણ મારો વંશ વેલો મારે નથી જોઈતો. બસ મારે કોઈ સંતાન નથી જોઈતું, મારો વંશ અહીંયાથી જ અટકી જાય. કેમ? કે કાલે ઉઠીને વસ્તુપાલે પણ આવી વાવને ઘણું બધું બંધાવેલ હતું, કાલે આવી આવી પેઢી પાકે તો. એટલે એણે ભગવાનને પ્રાર્થના કરી કે બસ મારું કુલ અહીંયાથી, મારો વંશ અહીંયાથી જ સમાપ્ત થઈ જાય. ભગવાન કૃષ્ણએ પણ દ્વારકાની અંદર વિચાર કર્યો કે જો અહીંયા અગાડી હું વિદાય થઈ જઈશ સ્વધામ જવા માટે, અને પાછળ યદુકુલ રહી જશે ને, તો કલંક લગાડશે. કલંક પછી લગાડશે એની વાત નહીં, અનિરુદ્ધ અને શાંબ એમણે તો ઋષિઓને સાધુઓને ભગવાનની ઉપસ્થિતિ હતી, બલરામ અને કૃષ્ણ એની ઉપસ્થિતિ હાજરીમાં જ પજવવા માંડ્યા હતા. યદુના યુવાનોએ કૃષ્ણના શાંબ નામના પુત્રને પેટે એક તગારું બાંધી દીધું. ઋષિઓ પાસે ગયા મશ્કરી કરવા માટે, એને સ્ત્રીના કપડાં પહેરાવી દીધા. ઋષિઓ પાસે જઈને પૂછ્યું કે મહારાજ, મહારાજ તમે તો ત્રિકાળ જ્ઞાની છો, તપસ્વી છો, તમે તો ઋષિ છો, અને ખૂબ જ આતુરતા છે એને સંતાનની, દીકરો થશે કે દીકરી? પૂછતા પૂછી બેઠા. ઋષિઓએ પોતાના તપોબલથી જાણી લીધું કે આ મારી મશ્કરી કરવા માટે આવ્યા છે, આ પાપ છે. એટલે ત્યાંને ત્યાં જ કહી દીધું કે જાઓ, એના પેટથી મુશલનો જન્મ થશે, અને સાપ સત્ય કરતા તેને તે જ વખતે જ્યાં એનું પેટ ખોલ્યું ત્યાં એમાંથી એક મુશલ લોહા લોખંડનું એક સાંભેલું નીકળ્યું. જે ભગવાન કૃષ્ણ ઋષિઓને માટે, સંતોને માટે, ભક્તોને માટે દોડીને જતા. હા, કૃષ્ણ દ્વારિકાવાસીન પાહિમામ શરણાગતમ. હે ભગવાન, હે કૃષ્ણ દ્વારકાવાસી, હું આપને શરણે છું, આપ મારી વારે ધાવ. એમ કૃષ્ણ આમ બોલતાની સાથે પ્રભુ જ્યાં હોય ત્યાંથી દોટ મૂકે સંતની, ભક્તની, ઋષિની રક્ષા કરવા માટે. એના જ સંતાન સાંબ અને અનિરુદ્ધ જેવા મશ્કરી કરે. હંમેશા દરેક સમયે દરેક યુગમાં એક પેઢી પેઢીની વચ્ચે વૈચારિક અને જીવન જીવવાની પદ્ધતિનું અંતર પડી જાય છે. જેને તમે અંગ્રેજીમાં શું કહો છો, જનરેશન ગેપ. જુઓ, આજે નથી, આજે આપણો સમાજ એનાથી પીડાય છે. જે આપણે જીવી ગયા એ પ્રમાણે જીવવા માટે નવી પેઢી તૈયાર નથી, અને જે આપણા પહેલાની પેઢી હતી એ પ્રમાણે આપણે જીવવા તૈયાર નહોતા. અંતર, જનરેશન ગેપ જેને કહેવામાં આવે છે. આજે આપણે જોઈએ છીએ મર્યાદાઓને, આપણે જે મર્યાદાઓ પાળી છે એ મર્યાદાઓને સ્વીકારવા માટે નવી પેઢી તૈયાર નથી. કોઈ પણ બાબત, ભાગવત તો એટલે સુધી કહે છે કે કોઈ પણ સ્ત્રી પુરુષનો વેશ લે, કપડાં પહેરે, અને કોઈ પણ પુરુષ સ્ત્રીના કપડાં પહેરે એને જોવું એ પાપ છે. આપણે ત્યાં તો આજે જોઈએ છીએ એને વટાવીને, એ મર્યાદાઓને વટાવીને આગળ નીકળી ગયા છે, વિકૃતિઓ ઊભી કરે છે, વિકાર ઉત્પન્ન કરે છે. પણ જો આપ એક પેઢી ને બીજી પેઢી વચ્ચેનું જે અંતર છે, જીવન જીવવાની પદ્ધતિ, આવતું પરિવર્તન, એ પણ માણસના જીવનની અંદર વિકાસ અને વિકૃતિ બંને લાવે છે. કોમ્પ્યુટર છે, આપણે અંદર હાથ નાખીશું ખબર નહીં પડે શું છે ને કેમનું ચલાવવું. અને છોકરાઓ નાના નાના એવા રમત રમતા હોય, આ પણ એક એક પેઢી ને બીજી બે પેઢી વચ્ચેનું અંતર છે. શૈક્ષણિક અંતર, સામાજિક જીવન જીવવાની પણ નું અંતર હોય છે. પણ કૃષ્ણ ભગવાનના વખતથી જ એક વિચારને, એક જીવનની જીવવાની રીતને બીજી નવી પેઢી એને સ્વીકારવા તૈયાર નથી. સાંબ એને પેટે એક સાંભેલું, એક મુશલ અવતર્યું, અને એના વડે એને શ્રાપ પણ આપી દીધો, એ જે મુશલ આના પેટમાંથી નીકળશે એના વડે તમારો નાશ થઈ જશે. ઋષિઓએ આ શ્રાપ આપી દીધો. પરીક્ષિતે સુખદેવજી મહારાજને પૂછ્યું કે મહારાજ આ આમ કેમ થયું? જ્યારે અતિ સંપત્તિ આવે ને ત્યારે વિલાસ આવે, વૈભવ આવે, વિકૃતિઓ આવે, અહંકાર પણ આવે છે. ભગવાને જોયું કે મારું નામ છે આજે, આ પાછળની પેઢી એ નામને એમને નહીં રહેવા દે. આજે કૃષ્ણને આપણે કેમ પૂજીએ છીએ કે ભગવાને સ્વયં પોતાના કુળને પોતાના જતા પહેલા આગળ વિદાય કર્યું હતું કે કોઈ પણ એના નામનો દુરુપયોગ ન કરે, અને પોતાના એ જ સ્વરૂપને ઉદ્ધવજીને આપ્યું, સ્થાપિત કરાવ્યું કે આજે આપણે એના પ્રત્યે ભક્તિ, આદર, સાત્વિકતા, જ્ઞાન એ મેળવીને આપણે સૌ આનંદ માણીએ છીએ. પણ જો કૃષ્ણએ વ્યામોહ રાખ્યો હોત, આસક્તિ રાખી હોત કે મારા પછી મારું શાસન ચાલે આખા દેશ વિશ્વમાં દુનિયામાં, અને મારો વંશ એનો સત્તાધારી બને આજના સત્તાધારીઓની માટે, તો આજે જે છે કૃષ્ણની કીર્તિ, ભગવાન કૃષ્ણનું જે પવિત્ર નામ છે તેને રહ્યું હોત. જેમ વસ્તુપાલ તેજપાલે માગી લીધું કે મારે બસ મારો વંશ નથી જોઈતો, એમ કૃષ્ણ ભગવાને પણ સ્વધામ જતા પહેલા યદુવંશનો સૌથી પહેલો સંહાર કરાવી નાખ્યો કે કલંક તો ન લાગે, બાકી નામ વટાવવાની અંદર બાકી નથી રાખતા. ખોટા કામ કરવા હોય, ખરા કામ કરવા હોય ને તો નામ એટલું વટાવતા હોય. તો કૃષ્ણ ભગવાને જોયું કે મારું નામ વટાઈ ખાશે, એટલે પહેલા બધાને મોકલી દીધા. તો પછી આ બધી સંપત્તિને શું કરવાની? સોનાની દ્વારકા હતી, ડુબાડી દીધી, કશું જ જોઈતું નથી, કશું જ રાખવું નથી, ભલે ડૂબી જાય, કશું સાથે આવવાનું નથી, ગમે એટલો વૈભવ હશે તો પણ તેને રાખીને સાચીને કરવાનું શું. પુત્ર સદા દુઃખ દેત હે બિન પ્રાપ્તિ દુઃખ એક, નથી એટલું જ, પણ જેને છે ને અનેક સંતાપ, અનેક ઉપાધિઓ, કંઈક નું કંઈક આગું પાછું કરીને આવે ને, એ બધી જ અશાંતિને ઉપાધિ એને ઘરમાં આવે બધી. નાનક દેવજી તો એટલે સુધી કે છે, હોય પોત સપોત તો ધન કાહી સિંચે, ઓર હોય પોત સપોત તો ધન કાહી સિંચે. નાનક દેવજી કી વાણી હે, જો પુત્ર સુપાત્ર છે તો ગમે ત્યાંથી કમાઈ લેવાનો છે, એનું સામર્થ્ય છે, એને માટે બચાવવાની આપવાની કોઈ જરૂર નથી, અને હોય પૂત કપૂત તો ધન કાહી સંચે. અને જો નફટ છે, વેડફી નાખનારો હશે અને ગમે તેમ દુરાચાર કરશે પોતાની સંપત્તિથી, તો મારી આપેલી સંપત્તિનો પાપનો ભાગીદાર હું પણ બની જઈશ. માટે જે કંઈ મારું છે એને લોક કલ્યાણ અર્થે એને વાપરી દેવા દે, જે પાછળ આવશે એનું પ્રારબ્ધ એને પ્રાપ્ત કરી આપશે. જે સંપત્તિ છે પુત્રને સંતાનને આપ્યા પછી સંતાન સદમાર્ગે વાપરે તો સારું છે, પણ એ આપણી આપેલી સંપત્તિ વારસાની, પુત્ર જો દુરાચારી હોય, વ્યસની હોય, જુગારી હોય, તો એ જે કંઈ કુકર્મ કરે એનો પાપનો ભાગીદાર એને વારસો સંપત્તિ આપનારને પણ થવું પડે છે, દુર્ગતિ એની પણ થશે. એટલા માટે ભગવાન કૃષ્ણએ સ્વયં ઈચ્છા હતી કે આ મારું કુળ પણ મારી આગળ જાય. હવે સામને અને ઋષિઓની સાથે જે અપમાન કર્યું, જે કંઈ કૃત્ય કર્યું ને, એ વાત આ યદુઓએ, એ બાળકોએ કૃષ્ણ ભગવાન સુધી જવા દીધી નહીં, સંતાડી રાખી, છાની રાખી. પાપ કર્યું ઋષિઓનું અપમાન કરવાનું, પણ પાપ કર્યા પછી પરમાત્માથી છુપાવવું એ પણ એક અપરાધ છે, એ પાપનું પણ પાપ છે. યદુઓ એ ભેગા થયા કે અપરાધ તો કરી ચૂક્યા છે, કૃષ્ણ જાણશે તો, એટલે કૃષ્ણ ન જાણે, ભગવાન ન જાણે એવી રીતે એ મુશલનો નિકાલ કરી દીધો, એને ઘસી 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 દરિયામાં ફેંકી દીધું. સેજ પાછળનો ટુકડો રહ્યો એ પણ દરિયામાં ફેંકી દીધો, કે ભગવાનને ખબર ન પડે. ભગવાન તો કાળના પણ કાળ છે, એ બધું જ જાણતા હતા. નમોસ્તુ તે મહાયોગિન પ્રપન્ન વક્ષસાધિનમામ અનિચ્છન ન વિભક્તિ સાથે જેથી આપ પધામ. ભગવાનથી છુપાવ્યું છે આ જગતમાં, ઈશ્વરથી કશું જ છાનું કે છુપું નથી, છતાંય માણસ પોતાની ચાતુરી, પોતાની હોશિયારી વડે એ કંઈક છુપાવવા ઈચ્છતો હોય છે, એનું નામ હોય છે પાપ. ઈશ્વરને જાણતો, ભગવાન જાણતા, ભગવાનની ઈચ્છાથી જ આ થઈ રહ્યું હતું, અને એમાં પાપ થઈ ગયું, ને પાપને પણ પરમાત્માથી છુપાવ્યું યદુઓએ. ભગવાન સુધી કહેવાની કોઈની હિંમત ન ચાલી, અને કોઈ કહેવા ગયું પણ નહીં. પાપ કરે ત્યાં સુધી વાંધો નથી, પાપને ભલે દુનિયાથી છુપાવો, પણ ક્યારે પણ પ્રાર્થના કરવા બેસો ત્યારે પ્રભુની આગળ કહી દો, પ્રભુ આજે મારાથી આ પાપ થયું છે, ભગવાન એમાંથી મુક્તિ આપશે. પણ જો ઈશ્વરથી પણ પાપ છુપાવવાની વૃત્તિ રાખી તો એ પાપની સજા ભયંકર ભોગવવી પડે છે. સમસ્ત યદુકુળનો નાશ થયો, અને એનું પરિણામ ભગવાન સ્વયં પણ એ યોજના જે હતી મશ્કરીની પાપની એમાં પ્રભુને પણ આવરી લેવામાં આવ્યા. જે ટુકડો હતો એક માછલો ગળી જાય છે અને માછલાને એક પારધી પકડે છે, એમાંથી એના પેટમાંથી મળેલું એ ટુકડો એને બાણમાં અનુસંધાન કર્યો અને એ બાણ જરા નામના પારધીએ, જરા એટલે વૃદ્ધાવસ્થા, જીવનમાં વૃદ્ધાવસ્થા દરેકને આવવાની છે અને વૃદ્ધાવસ્થા શરીરને શિથિલ કરશે જ, અને શરીર શિથિલ થતા થતા શક્તિહીન થયા પછી આપોઆપ શરીર છૂટી જવાનું છે. પારધી ભગવાનને બાણ કેવી રીતે મારી શકે? કૃષ્ણસ્થ ભગવાન સ્વયં ઉનકો કોણ માર સકતા હૈ? અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે, એસા કહેને વાલે કૃષ્ણ ઉસકો કોણ માર સકતા હૈ? પરંતુ વૃદ્ધાવસ્થા એ માણસના મૃત્યુનું નિમિત્ત છે. અવસ્થા 100 વર્ષે, 125 વર્ષે, 130 કે 135 વર્ષે, 130 135 વર્ષે ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા છે. ભગવાન તો સ્વયં છે, એને કોણ મારવાનું હતું? પરંતુ એ વૃદ્ધાવસ્થાએ શરીર શીર્ણ થતા ભગવાન સ્વયં પોતાની જીવન લીલાને ત્યાં આગળ ત્યાગ કર્યો છે પોતાની જાતે, અને સ્વયં એવા ભગવાન પ્રભુએ પોતાની જ શક્તિ વડે પોતાના સ્વરૂપમાં ભળી જવા માટે આ સ્થૂલ શરીરને એમણે ત્યાગ્યું છે, સ્વધામ ગયા છે. પરંતુ એની પાછળનો ભાવ એ છે કે આ 11મા સ્કંદની અંદર પહેલા જે 24 અધ્યાય છે, 24 અધ્યાયમાં માણસને જીવતે જીવતા મુક્તિ કેવી રીતે મળે અને આ જીવન કેવી રીતે જીવવું કે જેથી ક્લેશ દુઃખ અને અશાંતિથી દૂર રહેવાય, અને જે છેલ્લા 2 અધ્યાય છે 30 અને 31માં આ શરીર એ પણ ભૌતિક છે, નાશવંત છે, ક્ષણભંગુર છે, અને એટલા માટે એમાં આસક્તિ ન રાખ્યા સિવાય એક દિવસ એને પણ ત્યાગીને જવાનું છે. ભગવાને 11મા સ્કંદની અંદર બહુ સ્પષ્ટ બતાવી દીધું, પરિવારનો પણ ત્યાગ કરવો પડશે આ શરીર છોડીને સ્વધામ જતી વખતે, સંપત્તિ પણ સાથે નહીં આવે. અરે આ શરીર છે એ પણ બહુ તો ચિતા સુધી આવશે, એથી આગળ નહીં આવી શકે. એટલે ભગવાને પોતાની જે જ્ઞાન છે એમની પાસે, તત્વમાં તત્વતો જ્ઞાત્વા વિશતે તદ અનંતરમ, જે તત્વથી પોતાના તત્વમય આત્માને જાણે છે તદ અનંતરમ, એને ક્યારેય મૃત્યુ સ્પર્શ કરી શકતું નથી. કેમ કે આત્માના અમરત્વની દ્રઢતા એના વિચારોમાં થઈ ગયા પછી શરીર સ્થૂલ શરીરની આસક્તિ દેહાધ્યાસ એ આપોઆપ હટી જતો હોય છે. ખૂબ જ શાંતિપૂર્વક ખૂબ જ ધીરતાથી શરીર છૂટી જાય આપોઆપ. કોઈ પણ ઉપાધિ કોઈ પણ વલોપાત એ શરીરમાં અનુભવે નહીં, ધીરે 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 શાંત થતું હોય, પોતાનામાં પોતે સમાહિત થઈ જતો હોય, કોઈ પણ આકળ વિકળતા સિવાય શરીર આપોઆપ શાંત થઈ જાય, સમાહિત થઈ જાય. એવી વિભૂતિઓના દર્શન કર્યા છે, શરીર છૂટતી વખતે ધીરે 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 શાંત, અને છેલ્લે માત્ર ઓમ 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 3 વાર ઉચ્ચાર કરી અને જીવન લીલા કાયમને માટે સંકેલી લીધી હોય. જાનકીદાસજી મહારાજ 94 વર્ષની ઉંમરે આ જ અવસ્થા બિલકુલ શાંત, કે પોતાની પોતાનો દેહાધ્યાસ ત્યાગ કરી દેવા, શરીર પણ હું નથી, હું સ્વયં પરમ તત્વ છું. અને એટલા માટે જ કહ્યું ભગવાને તત્વમાં તત્વ તો જ્ઞાતવા, જે મને તત્વથી જાણે છે તો ભગવાન તો સ્વયં તત્વ સ્વરૂપ છે. જેણે પોતાનો આત્માની આત્માનુભૂતિ કરી, આત્માનુસંધાન કરી લીધું, પછી એને મૃત્યુનો ભય ક્યાંથી હોઈ શકે? મીરા પણ એમ કહી શકે કે રાડવાનો ભય ટાળ્યો રે, પરણું તો પ્રીતમ ત્યાગ. કેમ કે પોતાનો નાતો આત્માથી ઈશ્વરની કૃષ્ણની સાથે જોડી દીધો, શરીરની સાથે કોઈ સંબંધ નથી. જો આવી એક અવસ્થા મનની દ્રઢ કરી લેવામાં આવે ને તો મૃત્યુનો ભય હંમેશને માટે માણસ એના જીવનમાંથી કાઢી નાખે. પણ તે પહેલા ત્યાગ, વૈરાગ, જે કહ્યું ને ગઈકાલે, જ્ઞાનની પાંચ અવસ્થાઓ છે, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને તત્વજ્ઞાન, આ પાંચે એના વડે ધીરે 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 પોતાના સ્વસ્વરૂપમાં ઈશ્વરની ઉપાસના વડે આગળ વધી જાય. તો આમ ભગવાન સ્વયં પોતાના શ્રી મુખે કહી દે છે, હે ઉદ્ધવ, નાયમ જનો મે સુખ દુઃખ હેતુ. આપણા પરિવારની અંદર કે આપણા પરિચિત કે આજુબાજુના સમાજની અંદરની કોઈ પણ વ્યક્તિ આપણને દુઃખી કે સુખી નથી કરી શકતો. દુઃખી સુખી કરવાની કોઈની શક્તિ નથી. નાયમ જનો મે સુખ દુઃખ હેતુ. કોઈ પણ માણસ સુખ કે દુઃખનું કારણ નથી. એકલો માણસ નહીં, ન દેવતા, ન આત્મા, ન ગ્રહ, ન કર્મ, ન કાળ. આપણને દુઃખી કરવામાં કે સુખી કરવામાં કાળ પણ નહીં, કર્મ પણ નહીં, દેવ પણ નહીં, આત્મા પણ નહીં, કોઈ પરિવાર પણ નહીં, કોઈ વ્યક્તિ પણ નહીં. તો કોણ? માનસ પરમ કારણ માનંતી નમંતી. માત્ર મન એ જ દુઃખ અને સુખનું કારણ છે. મનથી તમે માની લો તો એ દુઃખ જ થવાનું છે. એક વાંદરો એક સાંકડા વાસણ પાત્રમાંથી પોતાને ખાવાની વસ્તુ મળે ને મુઠ્ઠી આમ નાખે, હાથ તો નાખી દે અંદર, પછી મુઠ્ઠી ભરીને બહાર કાઢવા જાય તો હાથમાં એ નીકળે નહીં. એને અંદરથી ખાવાની વસ્તુ જોઈએ છે. હવે ઘડો છૂટતો નથી, એકવાર હાથ તો અંદર ગયો પાછો નીકળી શકતો નથી. જ્યાં બંધન આવ્યું, જ્યાં કોઈ પણ પ્રકારની લોભ લાલચની વૃત્તિ જાગી અને એને લેવા માટે તમે મુઠ્ઠી વાળી, એટલે તમે બંધનમાં આવી ગયા છો. પણ જો મનથી સમજે કે આ મુઠ્ઠી છોડી દઈશ તો હમણાં હું એમાંથી મુક્ત થઈ જઈશ. પણ આપણી વાંદરા જેવી મનોવૃત્તિ બંધનમાં નાખ્યા વગર રહેતી નથી અને બંધન જલ્દી છૂટતું નથી. મનઃ પરમ કારણમ આમનંતિ. આ મન એ જ સુખ દુઃખનું કારણ છે. વશિષ્ઠજી મહારાજ પણ રામને એ જ કહે છે, રામજી મન એ જ દુઃખ અને સુખનું કારણ છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા, કોઈ નથી બીજું દુઃખ આપનારું. પરો દદાતી કુબુદ્ધિ રેષ, એક બુદ્ધિ છે કે આ મને આણે મને દુઃખી કર્યો, મન માને. બુદ્ધને બે કલાક સુધી હજારો ગાળો ભાણનાર સામે ઊભો છે. બુદ્ધે પ્રસન્નતાપૂર્વક કહ્યું કે હે વત્સ, તારા ઘરની અંદર કોઈ મહેમાન આવે ને એના માટે સારામાં સારી વસ્તુ લઈને આવ્યો હું, અને એ મહેમાન તારી એ વસ્તુનો સ્વીકાર ન કરે તો કોની પાસે રહે? તો બસ, તે આટલી બધી ગાળો આપી પણ એમાંથી એક પણ મેં સ્વીકાર નથી કર્યો, એ બધી ગાળો તારી પાસે. આમ મન જો દ્રઢ હશે કે આણે ગાળ મને ભાડી, આણે મારું અપમાન કર્યું, મન એનો સ્વીકાર કરે ને તો બંધનમાં આવી ગયા. ત્યાં વૈમનસ્ય, દુઃખ, ક્રોધ, આવેશ બધું જ આવવાનું. કોઈ પણ વ્યક્તિ આપણને કોઈ પણ રીતે ખિન્ન કરવા કે એને અડપલું કરવા, છંછેડવા માટે પ્રયત્ન કરે તો એનો પ્રતિભાવ ન આપો. તો એક દિવસ બે દિવસ પછી એ માણસ આપોઆપ શાંતિ કે આ તો અકળાતો જ નથી. પણ પહેલે દિવસ એક દિવસ એ કંઈક એ કર્યું, કંઈક અવાજ કર્યો, કંઈ એ પ્રકારની કરી અને તમે તરત એનો પ્રતિભાવ આપ્યો તો બીજે દિવસે તમને એ જ પ્રમાણે ફરી હેરાન કરશે, કાયમ હેરાન કરતો થઈ જશે. કેમ કે એ મન વડે સ્વીકાર થઈ ચૂક્યો છે. મનથી મગજમાંથી કાઢી નાખવા, મને નથી, એ માણસ થાકી જશે સામે. તો મન પરમ કારણમ આમનંતિ, મન એ જ કારણ છે સંસાર ચક્રમ પરિવર્તન. યદ યદ આ જ છે કારણ સંસાર ચક્રની અંદર, મન સિવાય બીજું કશું. એટલે ભગવાન સ્વયં મન ઉપર નિયંત્રણ કેમ રાખવું અને સુખ દુઃખમાંથી એના બંધનમાંથી કેવી રીતે બહાર નીકળવું એનું સાચું માર્ગ, એનું દર્શન ભગવાન સ્વયં આપણને અહીંયા ગાડી આપી રહ્યા છે. જો આજ ભાગવતની કથા આપણને એકાદશ સ્કંધમાં લઈ જાય અને એકાદશ સ્કંધની જો કથાની સપ્તાહ કરવામાં આવે ને તો આજે વૃદ્ધો જ સાંભળનાર તો મોટા ભાગે પ્રૌઢ હોય છે, એના જીવનની, એના ઘરની, એના કુટુંબની ઘણી સમસ્યાઓ પોતે પોતાની જાતે શાંત કરી શકે. શા માટે? જો પાછલી અવસ્થાની અંદર યુદ્ધ જીતી ચૂક્યા પણ એ પાંડવો સત્તા પણ પ્રાપ્ત થઈ, જોયું કે ભગવાન વગર શું કરવાનું, પોતાના જ પુત્ર પરીક્ષિતને રાજસત્તા સોંપીને વિદાય લઈ લીધી, હિમાલયની અંદર પ્રવેશ કરી ગયા. દુઃખ એ મનનું કારણ છે. આમ આપણી પોતાની મનોવૃત્તિને આપણે જેટલી સ્થિર અને ધીર કરી આપણે સ્વયં કરી શકીશું નિયંત્રિત, એટલા જ આપણે સુખી, શાંત અને અંતર્મુખ પોતાના સ્વસ્વરૂપમાં સ્થિર પહોંચવા સુધી મળશે. ભગવાને ઉદ્ધવને પોતાનું સ્વરૂપ આપ્યું છે કે હું તારામાં બેઠેલો છું અને એ જ તારા સૂક્ષ્મ ચેત, તારી સૂક્ષ્મ ચેતનાને મારા સ્વરૂપે તું એને લઈ જા, હું ક્યાંય ગયો નથી, તારી સાથે. જ્યાં મન સ્વીકાર કરી લે કે પરમાત્મા સ્વયં મારી અંદર બેઠેલો છે, એ પરમ ચેતના, પરમ તત્વ એ પરમાત્માનો જ અંશ છે અને એમાંથી હું છું અને એમાં જ હું પોતે પણ એમાં છું અને મારામાં છે. આવી દ્રઢતા ક્યારેય પણ માણસને અજ્ઞાન તરફ નહીં લઈ જવા દે. આવી ધીરતા એના જીવનને પ્રસન્નતા આપે છે, જીવન મુક્તિનો આનંદ આપશે. અને જીવન મુક્તિનો આનંદ એ જ મુક્ત અવસ્થા. કોઈ પણ વ્યવહાર હશે, કોઈ પણ કાર્ય હશે, એમાં ભગવાને નિષ્કામ કર્મયોગ કહ્યો અને એના વડે જ આપણે જીવન મુક્તિનો આનંદ પ્રાપ્ત કરી શકીશું. હરિ ઓમ. ઓમ પૂર્ણમઃ.